એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના વિચાર મંથનમાં. આપણે રોજબરોજ વાત કરીએ છીએ, કામ પર જાઉં છું, આજે બહુ કામ છે, પણ ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે આ કામ એટલે શું, ખરેખર શું છે આ?
નમસ્કાર.
શું એ ફક્ત પૈસા કમાવાની રીત છે કે પછી એનો આપણા જીવનમાં કોઈ ઊંડો અર્થ પણ છે? આપણી ઓળખ, આપણો રોલ, આપણા ધ્યેય, આ બધા સાથે કામનો શું સંબંધ?
બરાબર. અને આ જ સવાલો છે જે સ્ટીફન ફિનેમેનનું પુસ્તક વર્ક ઉઠાવે છે. આજે આપણે એના પર જ વાત કરવાના છીએ.
હા,
ફિનેમેન આપણને આમ ચેલેન્જ કરે છે કે કામને ખાલી પૈસાના સંદર્ભમાં ન જુઓ, સમજો કે કેવી રીતે આપણા અસ્તિત્વ સાથે આમ વણાયેલું છે. અને અત્યારે તો જુઓ, કામ કરવાની રીતો કેટલી બદલાઈ રહી છે.
સાચી વાત છે, વર્ક ફ્રોમ હોમ, ગિગ ઇકોનોમી.
હા, એટલે આ સમજણ તો હવે બહુ જ જરૂરી છે.
તો આ સ્ટીફન ફિનેમેન કોણ છે, એમનો દૃષ્ટિકોણ કેમ આટલો અગત્યનો ગણાય છે?
સ્ટીફન ફિનેમેન એ યુકેની યુનિવર્સિટી ઓફ બાથમાં પ્રોફેસર હતા. ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એટલે કે સંસ્થાઓમાં લોકો કેમ વર્તે છે એના નિષ્ણાત. એમનું કામ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને મેનેજમેન્ટ આ બધાના સંગમ પર છે.
ઓકે.
પણ એમની ખરી ઓળખ, એમની ખાસ વાત એ છે કે એમણે દાયકાઓ સુધી કાર્યસ્થળ પર લાગણીઓ પર ફોકસ કર્યો.
ઓહ, એ રસપ્રદ છે. કારણ કે સામાન્ય રીતે તો એમ કહેવાય ને કે કામ પર લાગણીઓ બાજુ પર રાખો.
બિલકુલ. જ્યારે બીજા બધા એક્સપર્ટ્સ પેલું કાર્યક્ષમતા ને સ્ટ્રક્ચર ને લોજિક એના પર જ ધ્યાન આપતા હતા, ત્યારે ફિનેમન કહેતા હતા કે અરે ભાઈ, ગુસ્સો, આનંદ, ઈર્ષ્યા, ચિંતા આ બધું કામનો જ ભાગ છે. અને આ લાગણીઓ જ નક્કી કરે છે કે પાવર કોની પાસે છે, નિર્ણયો કેમ લેવાય છે અને આપણે નોકરીમાં કેવું અનુભવીએ છીએ. એટલે એ ખાલી થિયરીની વાત નથી કરતા, એ કામના જીવંત માનવી અનુભવને સમજાવે છે, આપણા રોલ અને ધ્યેય વિશે વિચારવા પ્રેરે છે.
સમજાઈ ગયું. તો પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? કઈ સમજ બદલવા માંગે છે ફિનેમેન?
મૂળ વાત એ છે કે કામ વિશેની આપણી જે સામાન્ય સમજ છે ને, કે ભાઈ પૈસા માટે સમય અને મહેનત આપીએ, એ બહુ સિમ્પલ છે, બહુ અધૂરી છે. ફિનેમેન કહે છે કામ એનાથી ઘણું વધારે છે, બહુ ઊંડું છે, જટિલ છે, ઘણીવાર તો એમાં વિરોધાભાસ પણ છે. એ આપણી ઓળખ બનાવે છે. વિચારો ને, કોઈ પૂછે તમે કોણ છો, તો મોટાભાગે જવાબ શું હોય? હું આ કામ કરું છું.
સાચી વાત.
આપણી ઓળખ કામ સાથે જોડાઈ જાય છે.
બરાબર.
એ આપણા શરીર પર અસર કરે, આપણા મનને વ્યસ્ત રાખે, આપણા સંબંધોને ઘડે. પુસ્તક આમ પૂછે છે કે પૈસાની વાત બાજુ પર મૂકીએ તો કામ ખરેખર શું છે, આપણા જીવનમાં એનો સાચો રોલ શું,
અને આ સમજ સુધી પહોંચવા માટે પુસ્તક કેવી રીતે આગળ વધે છે, કઈ રીતે ગોઠવાયેલું છે?
પુસ્તક એક સફર જેવું છે. આમ તો શરૂઆત ઇતિહાસથી કરે છે કે ભાઈ પ્રાચીન ગ્રીસમાં શારીરિક મહેનતને હલકી ગણતા.
હા.
પછી પેલી પ્રોટેસ્ટન્ટ વિચારધારા આવી.
હા, એણે કામને નૈતિક ફરજ બનાવી દીધું.
બરાબર. અને પછી ઔદ્યોગિક ક્રાંતિ, એણે ઓળખ આપી પણ સાથે સાથે અલગતા પણ આપી, એલિયનેશન, પોતાના જ કામથી વિખૂટા પડી જવાનો ભાવ.
એટલે કામનો અર્થ સમય સાથે બદલાતો રહ્યો છે. ઇતિહાસ પછી શું?
ઇતિહાસ પછી પુસ્તક આપણા અંગત અનુભવ પર ફોકસ કરે છે. કામ કરતું શરીર એટલે કે વર્કિંગ બોડી, શારીરિક થાક, ઈજા એ તો દેખીતું છે, પણ ઓફિસમાં પણ શરીર પર કંટ્રોલ હોય છે.
હા, ડ્રેસ કોડ, બેસવાની રીત.
બરાબર. પછી કામ કરતું મન, વર્કિંગ માઇન્ડ, સ્ટ્રેસ, અર્થની શોધ અને ખાસ કરીને પેલું ઇમોશનલ લેબર,
ભાવનાત્મક શ્રમ. હા, એના પર આવીએ છીએ.
એટલે કે નોકરી માટે અમુક લાગણીઓ બતાવવી પડે, ભલે અંદરથી કંઈક બીજું ચાલતું હોય.
અને સામાજિક પાસા જેમ કે જેન્ડર.
હા, બિલકુલ. સ્ત્રી પુરુષ વચ્ચે કામની વહેંચણી, અસમાનતા, એની વિગતવાર ચર્ચા છે. અને છેલ્લે જે બહુ મહત્વનું છે તે કામનો ડાર્ક સાઈડ.
ડાર્ક સાઈડ એટલે?
એટલે પેલો સતત તણાવ, કંટાળો, ઓફિસમાં દાદાગીરી, બુલિંગ, કામનું અર્થહીન લાગવું, આ બધાની પણ નિખાલસ વાત કરે છે. ફિનેમેન સતત કહે છે કે કામની જગ્યાએ લાગણીઓને સમજવી અને સ્વીકારવી કેટલી જરૂરી છે.
ચાલો અમુક મુદ્દા ઊંડાણથી જોઈએ. તમે ઇતિહાસની વાત કરી, પ્રોટેસ્ટન્ટ વર્ક એથિક અને માર્ક્સનું એલિયનેશન, આજના સમયમાં એ કેવી રીતે દેખાય છે?
ચોક્કસ. જુઓ, પહેલા શારીરિક કામને બહુ માન નહોતું,
પણ પછી ખાસ કરીને કેલ્વિનિઝમ જેવી પ્રોટેસ્ટન્ટ વિચારધારાએ કહ્યું કે ભાઈ, સખત મહેનત કરવી, સફળ થવું, એ તો ઈશ્વરની કૃપાની નિશાની છે.
એટલે કામ જાણે પૂજા બની ગયું.
હા, એક નૈતિક ફરજ. આણે મૂડીવાદને પુષ્કળ બળ આપ્યું. લોકો પોતાની ઓળખ, પોતાનો સામાજિક રોલ બધું જ કામમાંથી મેળવવા લાગ્યા.
અને માર્ક્સ આની સામે ઊભા હતા.
હા, કાર્લ માર્ક્સે આખી વાત જુદી રીતે જોઈ. એમણે કહ્યું કે મૂડીવાદી સિસ્ટમમાં ફેક્ટરીમાં કામ કરનાર મજૂર જે વસ્તુ બનાવે એના પર એનો કોઈ હક નહીં. જે પ્રોસેસથી બનાવે એના પર પણ એનું નિયંત્રણ નહીં. આખો દિવસ એકનું એક, એકનું એક કામ કરે એટલે પોતાની ક્રિએટિવિટીથી દૂર થઈ જાય અને હરીફાઈને લીધે બીજા કામદારોથી પણ અલગ પડી જાય. આ જ છે એલિયનેશન.
પોતાના કામથી, પોતાની જાતથી, સમાજથી, બધાથી અલગ.
બરાબર.
એટલે આજે પણ આપણે આ બંને વસ્તુઓ અનુભવીએ છીએ. કામ આપણને ઓળખ આપે છે, આપણો રોલ નક્કી કરે છે, પણ ક્યારેક એ જ કામ આપણને મશીન જેવું ફીલ કરાવે છે, અર્થહીન લાગે છે. આ જ કોન્ટ્રાડિક્શન છે, નહીં?
બરાબર. ફિનેમેન આ જ વિરોધાભાસ પર આંગળી મૂકે છે. આપણો ગોલ શું? ખાલી પૈસા કે પછી કામમાં કંઈક અર્થ, કંઈક સંતોષ પણ શોધવો છે? અને શું કંપનીના ગોલ સાથે આપણો ગોલ મેચ થાય છે?
આ તો થઈ મોટી વાત. પણ રોજિંદા જીવનમાં શરીર અને મન પર શું અસર થાય છે? પેલો ઇમોશનલ લેબરનો કોન્સેપ્ટ એ મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. શું આપણે બધા આ કરીએ છીએ જાણે અજાણે?
મોટા ભાગે હા. ફિનેમેન કહે છે કે આપણે કામને ખાલી દિમાગનું કામ સમજીએ છીએ, પણ શરીર તો હંમેશા ત્યાં જ છે. બાંધકામ મજૂરનો થાક તો દેખાય, પણ કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવો,
હા, એક જ પોઝિશનમાં,
કે પછી સતત હસતું મોઢું રાખવું પડે ભલે ગમે તેટલો ગુસ્સો આવતો હોય, કંપની કે એમ જ કપડાં પહેરવા, આ બધું શરીર પરનું નિયંત્રણ જ છે. શરીરને પણ પ્રોફેશનલ બનવાની ટ્રેનિંગ મળે છે.
અને ઇમોશનલ લેબર એટલે લાગણીઓની ટ્રેનિંગ.
હા, એક રીતે કહી શકાય. આર્લી હોકશિલ્ડે આ ખ્યાલ આપ્યો હતો. મતલબ કે નોકરીની ડિમાન્ડ એવી હોય કે આપણે આપણી સાચી લાગણી દબાવી દઈએ અથવા બદલી નાખીએ, અને જે જરૂરી છે એ લાગણી બતાવીએ.
જેમ કે એર હોસ્ટેસ.
બરાબર. પેસેન્જર ગમે તેટલો ખરાબ વર્તાવ કરે, એણે શાંત જ રહેવાનું, વિનમ્ર દેખાવાનું. કોલ સેન્ટરવાળા, એમને તો સ્ક્રિપ્ટ પ્રમાણે જ બોલવાનું. ટીચરે ક્લાસમાં પોતાનો ખરાબ મૂડ ના બતાવાય, આ એક જાતનો અભિનય છે.
અને એ થકવી નાખે માનસિક રીતે.
ખૂબ જ. આપણી લાગણીઓ જાણે કંપનીની મિલકત બની જાય છે.
આ વાત ખરેખર વિચારવા જેવી છે, કારણ કે આ શ્રમ કોઈને દેખાતો નથી એટલે એનું કોઈ મૂલ્ય પણ નથી ગણાતું, પણ અસર તો થતી જ હશે ને મન પર.
બિલકુલ. આ જ તો ફિનેનમનનો મુખ્ય પોઈન્ટ છે. એ કહે છે કે લાગણીઓ કામમાં કોઈ અડચણ નથી, એ તો કામનો પાયો છે. પેલી કહેવત છે ને, લીવ યોર ઇમોશન્સ એટ ધ ડોર, એ ખોખલી છે. જ્યારે આપણે લાગણીઓ દબાવીએ છીએ ત્યારે આપણી ક્રિએટિવિટી, આપણો ઉત્સાહ, આપણી કનેક્ટ કરવાની ક્ષમતા, એ બધું પણ દબાઈ જાય છે. જે ઓફિસોમાં લાગણીઓ માટે જગ્યા હોય ત્યાં લોકો વધુ એન્ગેજ્ડ અને પ્રોડક્ટિવ હોય છે. ઇમોશનલ લેબર એ રિયલ લેબર છે, એને માન્યતા મળવી જોઈએ.
પુસ્તક કામ અને સત્તા, પાવર, એની પણ વાત કરે છે, ખાસ કરીને જેન્ડરના સંદર્ભમાં. આપણા ભારતીય સમાજ માટે આ કેટલું રેલેવન્ટ છે?
ઓહો, ખૂબ જ રેલેવન્ટ. ફિનેમન યાદ અપાવે છે કે વર્ક પ્લેસ કોઈ ન્યુટ્રલ જગ્યા નથી, ત્યાં પાવર પ્લે ચાલતું જ હોય છે. અને જેન્ડરની વાત કરીએ તો ઇતિહાસ જુઓ. પબ્લિક કામ એટલે કે પૈસા કમાવવાનો ઓફિસનું, એ પુરુષો માટે, અને પ્રાઇવેટ કામ એટલે કે ઘરકામ, બાળકોનો ઉછેર, એ સ્ત્રીઓ માટે.
હા, આ વિભાજન તો વર્ષોથી ચાલતું આવ્યું છે.
અને ભલે આજે શહેરોમાં ઘણું બદલાયું છે, પણ એ માનસિકતાની અસર હજુ પણ છે.
કેવી રીતે?
રોજબરોજ દેખાય છે આ.
ચોક્કસ. જુઓ ને, ઓક્યુપેશનલ સેગ્રીગેશન. અમુક કામ હજુ પણ મેન્સ જોબ ગણાય છે, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન, અને અમુક વિમેન્સ જોબ, ટીચિંગ, નર્સિંગ, રિસેપ્શન. અને સામાન્ય રીતે મેન્સ જોબમાં પૈસા અને સ્ટેટસ વધારે હોય છે.
મોટા ભાગે હા. પછી પેલી ગ્લાસ સીલિંગ. સ્ત્રીઓ લાયક હોવા છતાં અમુક લેવલથી ઉપર પ્રમોશન નથી મેળવી શકતી. જેન્ડર પે ગેપ, પગારમાં તફાવત, એ પણ હકીકત છે. અને સૌથી મોટી વાત,
ઘરનું કામ. જેનો કોઈ પગાર નથી.
હા, બિન પગારવાળો શ્રમ જેનું ઇકોનોમિક મોડલમાં કોઈ મૂલ્ય જ નથી ગણાતું. પણ એના વગર તો સમાજ ચાલે જ નહીં, અને આનો ભાર મોટા ભાગે સ્ત્રીઓ પર જ આવે છે.
ફિનેમેન એ પણ કહે છે કે સત્તા નક્કી કરે છે કે કોની લાગણીઓ વેલિડ ગણાશે અને કોને ટુ ઇમોશનલ કહીને સાઈડ પર કરી દેવાશે.
અને પુસ્તકનો એક ભાગ ડાર્ક સાઈડ પર છે, કામની અંધારી બાજુ. શું આ ખાલી અમુક ખરાબ કંપનીઓ કે ખરાબ મેનેજરોની વાત છે?
ફિનેમેન કહે છે, ના, આ તણાવ, બુલિંગ, અર્થહીનતા, આ બધું ખાલી છૂટાછવાયા કિસ્સા નથી. ઘણીવાર આ બધું આધુનિક કામ કરવાની જે સિસ્ટમ છે ને, એનું જ પરિણામ છે. સિસ્ટમ પોતે જ આવી પરિસ્થિતિઓ ઊભી કરે છે.
આવો, દાખલા તરીકે કેવા અનુભવો? ઓફિસમાં થતું બુલિંગ, હેરેસમેન્ટ, ભેદભાવ, જોબ ઇનસિક્યોરિટી, આજે નોકરી છે કાલે ખબર નહીં, ખાસ કરીને ગિગ વર્કર્સ કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકો માટે. કામનું સાવ મીનિંગલેસ લાગવું, ડેવિડ ગ્રેબરનો બુલશિટ જોબ્સનો આઈડિયા અહીં બરાબર ફિટ થાય છે. કર્મચારીને પોતાને જ લાગે કે હું આખો દિવસ જે કરું છું એનો કોઈ મતલબ જ નથી.
હા, આવું બને છે.
અને સતત ટાર્ગેટ પૂરા કરવાનું પ્રેશર, હંમેશા ઓન રહેવાનું, અવેલેબલ રહેવાનું દબાણ, આ બધું સીધું સ્ટ્રેસ અને બર્નઆઉટ તરફ લઈ જાય છે. ફિનેમેન કહે છે કે આ નેગેટિવ અનુભવો ઘણીવાર સિસ્ટમમાં રહેલી મોટી સમસ્યાઓ તરફ ઇશારો કરે છે, જેમ કે અન્યાય, શોષણ. એને ખાલી વ્યક્તિની નબળાઈ ગણી લેવી એ ભૂલ છે.
તો આટલી બધી ચર્ચા પછી મુખ્ય શું શીખવા જેવું છે આ પુસ્તકમાંથી? આપણા રોજિંદા જીવનમાં આ વિચારો કઈ રીતે કામ આવી શકે?
પહેલો અને સૌથી મોટો મેસેજ, કામ ખાલી પૈસા માટે નથી, એ આપણી ઓળખ છે, આપણો સામાજિક રોલ છે. આપણે કોણ છીએ એ મોટા ભાગે આપણે શું કરીએ છીએ એના પરથી નક્કી થાય છે.
બરાબર.
બીજું, લાગણીઓ કામનો અભિન્ન ભાગ છે અને ઇમોશનલ લેબર એ સાચો શ્રમ છે. ખાસ કરીને આપણા સર્વિસ સેક્ટરમાં આનો અનુભવ બધાને થતો હશે. આ શ્રમને માન આપવું જોઈએ.
અને પેલી અસમાનતા અને ડાર્ક સાઇડ.
હા, ત્રીજો સંદેશ, વર્કપ્લેસ પાવર અને અસમાનતાનું ક્ષેત્ર છે, ખાસ કરીને જેન્ડરના આધારે. આપણે વિચારવું પડે કે આપણા કાર્યસ્થળોમાં આ ભેદભાવ ઘટાડવા શું થઈ રહ્યું છે. ચોથું, કામનો ડાર્ક સાઇડ વાસ્તવિક છે અને ઘણીવાર સિસ્ટમની જ પ્રોડક્ટ છે. સ્ટ્રેસ કે બર્નઆઉટ થાય તો એ આપણી નિષ્ફળતા નથી, પણ કદાચ કામ કરવાની રીતો બદલવાની જરૂર છે. અને પાંચમો, છેલ્લો સંદેશ, કામને માત્ર આર્થિક દ્રષ્ટિથી નહીં પણ માનવીય દ્રષ્ટિથી જોવાની જરૂર છે. ખાલી સારો પગાર પૂરતો નથી, કામ મીનિંગફુલ પણ હોવું જોઈએ, આપણી હેલ્થનું ધ્યાન રાખે એવું હોવું જોઈએ. આપણો ગોલ ખાલી ટકી રહેવાનો ન હોવો જોઈએ, પણ સારી રીતે જીવવાનો હોવો જોઈએ.
પુસ્તકના અમુક વિચારો ખરેખર યાદ રહી જાય એવા છે, ખાસ કરીને પેલી વાત કે કામ પર તમારું શરીર અને લાગણીઓ ફક્ત તમારા નથી, તે સંસાધનો છે જેનું સંચાલન, નિયંત્રણ અને ઉપયોગ કંપનીની છવી અને નફા માટે થાય છે. આ સાંભળીને જ આમ થોડું વિચિત્ર લાગે.
હા, શક્તિશાળી વાક્ય છે. એ શિસ્તબદ્ધ શરીર અને ભાવનાત્મક શ્રમનો આખો કોન્સેપ્ટ સમજાવી દે છે. બીજો એક વિચાર મને બહુ ગમ્યો, મૂલ્યવાન જાહેર કામ અને અદ્રશ્ય ખાનગી શ્રમ વચ્ચેની રેખા જેન્ડરના આધારે દોરવામાં આવી છે.
જે મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા આવશ્યક સંભાળ અને ઘરેલુ કાર્યોનું વ્યવસ્થિત રીતે અવમૂલ્યન કરે છે.
હા, આ પણ બહુ સાચી વાત છે.
અને પેલું કે કર્મચારીઓને લાગણીઓ દરવાજા પર છોડી દેવાનું કહેવું એ તેમને તેમની માનવતા પાછળ છોડી દેવાનું કહેવા બરાબર છે. આ લાગણીઓના મહત્વ પર ભાર મૂકે છે.
અને એ પણ કે કામનો ડાર્ક સાઇડ એ કોઈ ખામી નથી, પરંતુ ઘણીવાર એવી સિસ્ટમનું પરિણામ છે જે લોકો કરતાં નફાને પ્રાધાન્ય આપે છે.
આ સિસ્ટમ પર સવાલ ઉઠાવે છે.
બરાબર.
આ બધા વિચારો આપણને કામ વિશે અલગ રીતે વિચારવા મજબૂર કરે છે. તો આ બધી સમજણનો પ્રેક્ટિકલ યુઝ શું? રોજિંદા જીવનમાં શું ફેર પડે આ બધું જાણવાથી?
વ્યક્તિગત રીતે તો મને લાગે છે કે આ પુસ્તક આપણને આપણા અનુભવોને સમજવા માટે એક ભાષા આપે છે, એક ફ્રેમવર્ક આપે છે. જો કામ પર સ્ટ્રેસ લાગે કે એકલું લાગે કે મીનિંગલેસ લાગે, તો સમજાય કે આ કદાચ મારી એકલાની સમસ્યા નથી.
હા, કે આ નોર્મલ રિએક્શન હોઈ શકે છે.
બરાબર. આ સમજ આપણને આપણી જોબ, આપણો રોલ, આપણા ગોલ
આ બધું ફરીથી વિચારવાની શક્તિ આપે છે. ઇમોશનલ લેબરને ઓળખીએ તો એનો બોજ સમજી શકીએ, બર્નઆઉટથી બચી શકીએ.
એટલે કે પોતાની લાગણીઓ અને શરીરની મર્યાદાઓ વિશે વધુ જાગૃત થવું.
હા, અને એ પણ સમજવું કે પેલી ડ્રીમ જોબ જેવી કલ્પના કદાચ વાસ્તવિક નથી. દરેક કામમાં સારા નરસા પાસા હોય છે. જીવનમાં અર્થ અને સંતોષ ખાલી કામમાંથી જ મળે એવું જરૂરી નથી,
બીજા ક્ષેત્રોમાંથી પણ મળી શકે.
બિલકુલ.
અને જે લોકો મેનેજમેન્ટમાં છે, મેનેજર છે, એમના માટે શું શીખ છે?
એમના માટે તો બહુ ક્લિયર મેસેજ છે. તમારા હાથ નીચે કામ કરતા લોકોને ખાલી રિસોર્સ ના ગણો, એમને પૂરા માણસ તરીકે જુઓ. એમની વેલબીઈંગનો ધ્યાન રાખો. ટીમમાં શું ચાલી રહ્યું છે, કેવી લાગણીઓ છે એ સમજો, સ્વીકારો.
ખાલી આંકડા નહીં જોવાના.
હા, ખાલી ટાર્ગેટ પૂરા થયા કે નહીં એના કરતાં કર્મચારીનો અનુભવ કેવો છે એ પણ જુઓ. ભાવનાત્મક રીતે બુદ્ધિશાળી, ઇમોશનલી ઇન્ટેલિજન્ટ વર્કપ્લેસ બનાવવાનો પ્રયત્ન કરો, જ્યાં લોકોનો રોલ ખાલી પ્રોડક્શન કરવા પૂરતો ના હોય.
અને સમાજ તરીકે આપણે શું કરી શકીએ મોટા પાયે?
સમાજ તરીકે આપણે વધુ સારા લેબર લોઝ માટે, સોશિયલ સિક્યોરિટી માટે, ગિગ વર્કર્સના રક્ષણ માટે અવાજ ઉઠાવી શકીએ. અને ખાસ કરીને પેલું જે બિનપગારવાળું સંભાળનું કામ છે, જે મોટે ભાગે સ્ત્રીઓ કરે છે, એને વધુ મહત્ત્વ અને માન્યતા મળે એ માટે પ્રયત્ન કરી શકીએ. વર્કપ્લેસ હેલ્થ એ ખાલી કંપનીની જવાબદારી નથી, એ પબ્લિક હેલ્થનો મુદ્દો છે, એ સમજ ફેલાવી શકીએ.
આખી ચર્ચા પછી મને ખરેખર એવું લાગે છે કે કામ વિશે હું કેટલું ઓછું વિચારતો હતો. આપણે એને કેટલી સહજતાથી લઈએ છીએ, પણ એ આપણા જીવનના દરેક પાસાને કેટલી ઊંડાઈથી અસર કરે છે. ખાસ કરીને પેલો ઇમોશનલ લેબરનો વિચાર અને કામ કે રીતે આપણી ઓળખ અને રોલ બની જાય છે, એ વાત બહુ સ્ટ્રાઇકિંગ છે.
મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે કામની જે નેગેટિવ સાઈડ છે એ ઘણીવાર સિસ્ટમનો જ એક ભાગ હોય છે. આ સમજ્યા પછી આપણે પેલો બ્લેમ ગેમમાંથી બહાર આવી શકીએ, વ્યક્તિગત નિષ્ફળતાનો ભાવ ઓછો થાય, અને પછી આપણે વિચારી શકીએ કે વધુ સારી, વધુ માનવીય સિસ્ટમ કેવી રીતે બને. ફિનેમનનો મૂળ સવાલ એ જ છે ને, શું આપણે એવું કામ ડિઝાઇન કરી શકીએ જે આપણી માનવતા છીનવી લેવાને બદલે તેને પોષે? શું આપણા કામના ગોલ વધુ માનવીય હોઈ શકે? આ વિચારવા જેવો પ્રશ્ન છે ખરેખર.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રિત ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.